શિષ્યએ ત્રણ ગાથામાં એની શંકાની રજૂઆત કરી હતી. કઈ ત્રણ ગાથા હતી એ? 45, 46 અને 47. તો 45મી ગાથામાં જે શંકા મૂકેલી હતી એનું સમાધાન શ્રી ગુરુ 51 અને 52માં કરે છે, બરાબર છે. 46માં જે હતી શંકા એનું સમાધાન 53 અને 54માં કરે છે. તો આજે આપણે જે બે કરવાના છે 55 અને 56, એની એ કયા શંકાનું સમાધાન છે? તો કે 47ની અંદર જે એમને પુટઅપ કરી હતી એ શંકાનું સમાધાન હવે થાય છે. અને તેમણે શું દલીલ પુટઅપ કરી હતી, શું તર્ક પુટઅપ કર્યો હતો? તો કે ઘટપટ આદિ જણાય છે, એ છે તો જણાય છે. જો આત્મા એવી રીતે હોય તો ઘટપટની જેમ તે જણાતો કેમ નથી, બરાબર છે. તો આપણે આની લિંક જોઈ લઈએ. ગાથા 47માં શિષ્યએ દલીલ કરી હતી કે જો આત્મા હોય તો જેમ ઘડો, વસ્ત્ર આદિ પદાર્થો જણાય છે તેમ કેમ જણાતો નથી? જો આત્માનું અસ્તિત્વ હોય તો ઘટપટ આદિની જેમ તે પણ જણાવવો જોઈએ. આ શંકાનું સમાધાન કરતા શ્રી ગુરુ કહે છે, શું કહે છે? ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન. ઘટપટ, ઘટ એટલે ઘડો, પટ એટલે વસ્ત્ર, આદિ એટલે એ સિવાયના બીજા બધા જ પદાર્થો, બધા બધી જ વસ્તુઓ. કારણ કે ઘટપટ શું કરે છે? એ બધાને રિપ્રેઝેન્ટ કરે છે, બધું પ્રતિનિધિત્વ કરે છે. 50 શબ્દ કાંઈ આપણે વસ્તુના નામ લેશું નહીં, અલગ અલગ નામ લઈએ તો પાછા કન્ફ્યુઝ. એટલે એક ફિક્સ રાખ્યું છું, ઘટપટ આદિ જાણતું, એ તું જાણે છે તેથી તેને માને છે, તેથી તેને માન. હવે જાણનારને માન નહીં. આ જે જણાય છે, જે જાણી રહ્યો છે, એવું જે તત્વ છે એને તું માનતો નથી કહીએ કેવું જ્ઞાન? કે તારું કયા પ્રકારનું જ્ઞાન છે કે જે વસ્તુને સ્વીકારે છે પણ જાણનારને સ્વીકારતો નથી? એમ કહીને પરમપદે અહીંયા શું મૂક્યું છે? પ્રશ્ન મૂક્યો છે. સમાધાનની અંદર પણ એક પ્રશ્ન મૂક્યો છે એને વિચારવા માટે. તો સંક્ષિપ્ત અર્થ જોઈએ. તમે ઘડો, વસ્ત્ર આદિના અસ્તિત્વને માનો છો કારણ કે તમને તેનું જ્ઞાન છે, પણ તમે આ પદાર્થોના જાણનારના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી, માનતા નથી. કોઈ આવા જ્ઞાનને શું કહે? જો જાણનાર અનુપસ્થિત હોય તો જ્ઞાન પણ અનુપસ્થિત છે. પદાર્થોના જ્ઞાન માટે જાણનારની ઉપસ્થિતિ આવશ્યક છે. તો જો હું જ્ઞેયને સ્વીકારું છું, અહીંયા જ્ઞેય માટે કયો શબ્દ યુઝ કર્યો છે? ઘટપટ, બરાબર છે. હું જ્ઞેયને સ્વીકારું છું તો ઇટ ઇઝ ઇમ્પ્લિસિટ, ઇમ્પ્લિસિટ એટલે ગર્ભિતપણે કે અવ્યક્તપણે જાણનારનો સ્વીકાર થઈ જ ગયો. હું આટલું જ બોલું ને કે આ ઘડિયાળને મેં જાણી, અવ્યક્તપણે અથવા તો ગર્ભિતપણે એ વાત સ્વીકારાઈ જ ગઈ કે જાણનાર ત્યાં છે. જો જાણનારને હું સ્વીકારું નહીં તો કહીએ કેવું જ્ઞાન? એટલે અહીંયા પરમગોપાલદેવ પ્રશ્ન મૂકીને શું કર્યું છે કે તું તારી જાતને પૂછી જો કે આ તારી જે વાત છે એ તારું ઠેકાણે છે કે નહીં. હા, આર યુ સેન, એટલે તું ડાયો છો, તું સમજું છો? જો તું આ સ્વીકારતો ન હોય, એટલે આવી વાત કરીને સદગુરુ એક પ્રશ્ન મૂકી અને એને કહે છે કે તું વિચારી જો આ પોઈન્ટ ઉપર. જો ઘટપટને સ્વીકારું છું, એ જણાય છે, હું એમ કહું કે આ મને જણાય છે, તો કોઈ તત્વ હોવું જ જોઈએ જે જ્ઞાન ધરાવે છે. એટલે ગુરુ કહે છે કે સમજાતું નથી કે તારા વિચારો, તારું આ તર્ક કઈ રીતે ચાલે છે, એમ કરીને સદગુરુને પ્રશ્ન થાય છે. એના માટે તો ઇન્દ્રિય શું છે, હવે આપણે આગળ શું જોઈ ગયા, તો ઇન્દ્રિય શું છે, ઇન્દ્રિય જાણે છે ના, તો એ ના જ્ઞેય પણ નથી. ઇન્દ્રિય, ઇન્દ્રિય એક માધ્યમ છે, એક અપેક્ષા એક જ્ઞેય પણ કહી શકાય, કારણ કે આપણે ઇન્દ્રિયને જોઈ શકતા, એટલે બરાબર છે. પણ અહીંયા આ કોન્ટેક્સ્ટની અંદર ઇન્દ્રિય એક માત્ર માધ્યમ છે, અથવા કેવું હોય તો એક સાધન છે. જે આપણું ચશ્માની વાત કરીએ, ચશ્મા એક સાધન છે જોવા માટે, એમ ઇન્દ્રિય પણ એક સાધન છે. એ કેવી છે, તો કે એમાં જીવ ચૈતન્ય નથી, જીવ નથી, અર્થાત એ અજીવ છે, ઇનર્ટ છે, બરાબર છે. ઇન્દ્રિયની પાછળ કોઈક જાણનાર તત્વ, જ્ઞાયક તત્વ છે. આ રીતે જો આપણે સ્વીકારીએ તો આ વાત તર્કપૂર્ણ બેસે છે. હવે તેને આત્મા માનવો કે ન માનવો એ જુદી વસ્તુ છે, પણ આટલું તો સ્વીકારવું જ પડે કે જડ ઇન્દ્રિય જે છે એ જ્ઞાન કરતી નથી. એની પાછળ, હવે આવો કોઈ અચાનક તમને ક્વેશ્ચન પૂછે કે તમે કઈ રીતે કહી શકો છો, કયા પ્રૂફ ઉપરથી, કયા અલાવ ઉપરથી, સિમ્પલ, મૃતદેહ જે છે એની પાસે આંખ છે, જોઈ શકતું નથી, તો એ આંખની પાછળ કોઈક તત્વ હોવું જોઈએ. હવે એને આત્મા માને કે ન માને, સદગુરુ કે ઠીક છે, પણ જાણનાર તત્વ તો, જ્ઞાન કરનાર તો આ શરીર નથી, એટલું ક્લિયર તને હોવું જ જોઈએ. આગળ વાત કરી, તો જે રીતે આ ઇન્દ્રિય અને બાકી બધી પ્રવૃત્તિઓ થાય છે, તો એ પાછળ કોઈક તત્વ હોવું જોઈએ. એના માટે કીધું ને, છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન. પાંચે ઇન્દ્રિયના વિષયનું કોણ જ્ઞાન કરે છે, તો કે આત્મા જ્ઞાન કરે છે. એટલે એના માટે કીધું ને કે એક કોઈક એવું તત્વ છે જે આ બધા ઇન્દ્રિયો વચ્ચે શું કરે છે, કોઓર્ડિનેશન કરે છે, સહસંચાલક. બીજું કામ શું કરે છે, જે માહિતી મળે છે એનું સંકલન કરે છે, બરાબર ને. આપણે કોઓર્ડિનેટર, ઇન્ટિગ્રેટર, ઇન્ટિગ્રેટર એટલે શું, જે બરાબર સંકલન કરે છે કે આ શું. પછી ત્રીજું શું હતું, તો કે જે સંગ્રહ કરે છે, સ્ટોર કરે છે. અને પછી રિવાઈવ, રિવાઈવ એટલે પછી પાછો જ્યારે પ્રસંગ બને ત્યારે એને સક્રિય જે કરે છે. આવું કોક તત્વ આ આંખ પાછળ કે બુદ્ધિ પાછળ છે જે આ બધું કાર્ય કરે છે. અને એટલું તો સ્પષ્ટ છે, આટલું સ્પષ્ટ છે આપણે બધાને, તો વી આર ઓન ધ રાઈટ ટ્રેક, કે આટલું સ્પષ્ટ છે. આટલું તો કોઈ તાર્કિક વ્યક્તિ પણ હશે ને એ સ્વીકારશે કે આ વાત સાચી છે, આ મૃતદેહ નથી કરતું, પણ કોક છે કે જે આ બધી ઇન્દ્રિય, દરેક ઇન્દ્રિયનું પોતપોતાનું વિષયનું જ્ઞાન છે, પણ બધાનું એક સાથે કોક જ્ઞાન કરે છે અને એક સાથે યાદ કરી શકતો, એવું કોક તત્વ જુદું હોવું જોઈએ. હવે ગુરુ અહીંયા કહે છે કે આ જે જાણનાર તત્વ જે છે ને આ ઇન્દ્રિયની પાછળ, તે જે છે ને એ જ્ઞાયક તત્વ, એ આત્મા છે. કારણ કે એ જે છે વિચ ગીવ્સ સેન્સ ટુ ધ સેન્સીસ, સેન્સીસ એટલે ઇન્દ્રિય. ઇન્દ્રિયને અર્થપૂર્ણ ક્રિયાશીલ કોણ કરે છે, તો કે આ આત્મા કરે છે. કારણ કે જો આત્મા ન હોય તો આ ઇન્દ્રિયની કોઈ કિંમત નથી. એટલે હવે સદગુરુ એને કહે છે કે આટલું તને સમજાવ્યા પછી હવે મને વિચાર આવે છે કે તારો તર્ક કેટલો વિચિત્ર છે, એબ્ઝર્ડ કહીએ ને, કેટલો વિચિત્ર છે કે તું એક્સેપ્ટ કરે છે કોને, તો કે વસ્તુને એક્સેપ્ટ કરે છે. તો આ વસ્તુ શું છે, જ્ઞેય, બરાબર છે. તું આ જ્ઞાન થાય છે, નોલેજ, એને પણ તું એક્સેપ્ટ કરે છે. આ બે વસ્તુ તો શિષ્ય એક્સેપ્ટ કરે છે, પણ આ બે કાર્ય જે બે વસ્તુ થઈ, તો ત્રીજી વસ્તુ જે જ્ઞાયક તત્વ, આ જ્ઞાનને જે ધારણ કરનાર તત્વ હોવું જોઈએ, એવું જાણનાર છે, એને તું સ્વીકારતો નથી. એટલે તારો આ તર્ક મને બહુ જ વિચિત્ર લાગે છે, તું આ માનવા તૈયાર થતો નથી, એ મને બહુ વિચિત્ર લાગે છે. ગુરુ બહુ સરસ કહે છે અહીંયા એક, એટલે હું વિચારતો હતો કે ગુરુદેવ પણ આ ફ્લોની અંદર કંઈક એવો એક તર્ક મૂક્યો, એક પોઈન્ટ મૂક્યો ગુરુદેવે કે આમ ખરેખર વિચાર કરતા મૂકી દે. તો અહીંયા ગુરુ કહે છે કે જો શિષ્યને કહે તારે ઘટબટને પણ સ્વીકારવું ન જોઈએ. હવે આમ કેમ કીધું, આ પોઈન્ટ ક્યાંથી આવ્યો અને કઈ રીતે ગુરુદેવે આ પોઈન્ટ મૂક્યો? કારણ કે તું હમણાં જ બોલ્યો ને તું જાણનાર તત્વ કોક છે ને સ્વીકારતો નથી, રાઈટ? તો જો જાણનાર તત્વ હોય જ નહીં તો તારે આને પણ સ્વીકારવું ન જોઈએ. એટલે એ વિચારતો હતો હું કે ગુરુદેવ કઈ રીતે આમ ઓપોઝિટ પોઈન્ટ મૂકી અને આપણને એકદમ વિચાર કરતા મૂકી દે છે કે જો તારે ખરેખર કેવું હોય, તું આ વાત કે નહીં કે મને ઘટપટ નથી જણાતું, ઘટપટ નથી તો સ્વીકારાય, કારણ કે તું એમ કહે છે કે જાણનાર નથી. આમ કરીને ગુરુદેવે એ કે ઘટપટને સ્વીકારે આટલું બોલું ને કે આ ઘડિયાળ છે કે આ ઘટ કે પટ છે, એટલે એ જાણવામાં જ, એ જાણવામાં જ સ્વીકાર થઈ ગયો કે કોક જાણનાર તત્વ છે. અને એટલે જ અહીં એ રીતે કન્ક્લુડ કરવામાં આવે છે કે તેથી તેનાથી જુદો, એટલે શરીર અને ઇન્દ્રિયથી જુદું કોક જાણનાર તત્વ છે જે આત્મતત્વ છે. અહીંયા છે ને ગુરુદેવે બહુ સરસ વાત કીધી કે આજે બીદ 45માં પણ એક દલીલ હતી અને 47માં પણ એક દલીલ. 45માં શું હતું? નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં તેથી ને. તો ત્યાં આખો ફોકસ એના ઉપર નથી દ્રષ્ટિમાં આવતો, એટલે દેખાતો નથી, દેખાતો નથી. હવે અહીંયા પણ ઘટપટની વાત કરે છે, પણ બંનેમાં શું ફરક છે બંને દલીલમાં? એ ગુરુદેવે બહુ સુંદર રીતે અહીંયા સમજાવ્યું હતું કે ત્યાં શું કીધું, ત્યાં આખો ભાર જે પહેલી દલીલ હતી એમાં આખો ભાર છે એના ઉપર હતો કે દ્રષ્ટિમાં દેખાતો નથી, એનું કોઈ રૂપ નથી, એટલે સીઈંગ ઉપર ભાર હતો. તો આ ગાથામાં સેના ઉપર, આ જે બીજી શંકા જે છે 47ની, એ સેના ઉપર ભાર છે? નોરના ઉપર ભાર છે, જાણનાર ઉપર ભાર છે. પકડાય છે એક ક્લિયર? કારણ કે નહીતર આપણને એમ થશે કે આમ તો બંને સેમ લાગે છે, નથી દ્રષ્ટિમાં જણાતો કે ઘટપટ જેમ દેખાય છે એમ દેખાતો કેમ, જણાતો કેમ નથી. પણ ત્યાં જોવાની વાત હતી, અહીં જાણવાની વાત. બાકીની પાંચેય ઇન્દ્રિયો વડે પણ આ ઘટપટની જેમ એ જણાતો નથી. એટલે ફોકસ આખું છે એના ઉપર છે, અહીં જાણના ઉપર. 45માં શું હતું? જોનાર ઉપર, કે દેખાતો કેમ નથી, બરાબર છે? એટલે પહેલી દલીલમાં જે હતું કે મૂર્ત છે દેખાતો કેમ નથી, તો એ ગુરુદેવે ડેડ બોડીના દ્રષ્ટાંતથી, પછી ખાસ તો ઇલેક્ટ્રિસિટીના દ્રષ્ટાંતથી, કે ઇલેક્ટ્રિસિટી છે, હા, બધા સાધનની અંદર ચાલે છે, પણ તમને સાધન હાલતા ચાલતા દેખાય છે, એટલે વર્ક કરતા ક્રિયાશીલ દેખાય છે, પણ એની અંદરની ઇલેક્ટ્રિસિટી દેખાય નહીં. એમ આ શરીરનું હલનચલન બધું તમે જુઓ છો, એની અંદર રહેલું જે અદૃશ્ય તત્વ છે આત્મ, જેના કારણે આ આ જીવંતતા જેમાં છે, ક્રિયાશીલતા જેમાં છે, એ તત્વને. અને હવે આ જે ત્રીજી દલીલમાં કે જો વસ્તુ જણાય છે, ઘટપટ જે વસ્તુ જણાય છે તેમ આત્મા કેમ ન જણાતો, એના માટેની દલીલ છે એ હવે અહીં, કે એનાથી જુદું એક ચૈતન્ય તત્વ છે જે જાણનાર છે, એની વાત હવે અહીં આવશે. શિષ્યનું ભૂલ, મૂળ ભૂલ શું છે આ જે દલીલો છે એની અંદર, કે એનો એક આગ્રહ છે, એની પાસે એક તર્ક છે. શું તર્ક છે? તો કે બધી વસ્તુઓ જેનું અસ્તિત્વ હોય એ દેખાવી જોઈએ અથવા તો જણાવવી જોઈએ. એટલે સદગુરુ કહે છે ને કે તારું જે તર્ક છે ને એ કંઈક આમ બહુ પ્રબળ નથી, વીક છે. પ્રબળ કેમ નથી? કારણ કે આપણે જોયું હતું શિવને ઊભો કર્યો, કારણ કે તું એમ કહે છે કે જે વસ્તુ દેખાતી ન હોય તેની અસ્તિત્વ ન હોય તો તને લોસ એન્જલસ આજે છે, યુએસએમાં એક છે, તો એ તને નથી દેખાતું તો દેટ મીન્સ એ નથી, તો એ શું પ્રૂવ થાય છે? નથી કે જે તર્ક તું પુટઅપ કરે છે ને એ સ્ટ્રોંગ નથી, પ્રબળ નથી. હવે આત્મા જે છે એ કેવો છે? તો કે અમૂર્ત છે, અરૂપી છે. એટલે શિષ્યની જે માન્યતા હતી કે માત્ર મૂર્ત હોય તેનો જ સ્વીકાર થાય, જે દેખાય તેનો જ અસ્તિત્વ સ્વીકાર થાય, ન દેખાય તો એનું અસ્તિત્વ નથી, આ એની મૂર્ખામી હતી. એ આપણે જે આગલા સત્સંગની અંદર ગુરુદેવ કેવા અલગ અલગ દ્રષ્ટાંતથી એક એક જ વ્યક્તિને બધું પૂછ્યું, દૂર હોય અતિ નિકટ, એમ કહીને પ્રૂવ કર્યું કે ભાઈ તારી જ વાત કે આ બધી વસ્તુઓ મૂર્ત હોવા છતાં તને દેખાતી નથી, પણ છતાં એનું અસ્તિત્વ છે. એટલે અહીં પછી છે ને ગુરુદેવે પ્રમાણની વાત કરી. પ્રમાણ એટલે શું? વેલિડ સોર્સ ઓફ નોલેજ. કઈ રીતે તમે આને પ્રમાણભૂત, આ સત્ય છે એમ તમે કઈ રીતે કહી શકો? તો એના વિશે ગુરુદેવે ત્રણ પ્રમાણની વાત કરી હતી. એક હતું પ્રત્યક્ષ પ્રમાણ, બીજું હતું અનુમાન પ્રમાણ, અને ત્રીજું હતું આગમ પ્રમાણ. તો કે આ ત્રણ પ્રમાણ વડે એ જે જ્ઞાન છે એની સત્યતા સ્વીકારવામાં આવે છે. સિમ્પલ છે. પ્રત્યક્ષ પ્રમાણ એટલે શું? પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ, સામે હું ઇન્દ્રિય વડે જણાય છે. હવે ફોર એક્ઝામ્પલ કોઈ કહે કે તમે કઈ રીતે કહો છો માઇક છે, આ દેખાય છે, પ્રત્યક્ષ પ્રમાણ છે. મારે કોઈને પૂછવા જવાની જરૂર નથી કે મારે કોઈ તર્કથી પ્રૂવ કરવાની જરૂર નથી, કાંઈ આ સામે દેખાય છે, માઇક છે, ઇન્દ્રિય વડે દેખાય. દેખાય છે તમને? હા ના કાંઈક તો કરો. તમે આમ ખાલી જુઓ ને તો મને એક વાત હાર્ટબીટ મિસ થઈ જાય, પેલું જાણનાર તત્વ નીકળી ગયું છે. આવવાનું છે કેવી રીતે કહી શકાય? જો પાછું આવે તો પ્રોબ્લેમ થઈ જાય, આપણ જાય તો પાછા નહીં આવતા. માઇક દેખાય છે ભાઈ બધાને? જે દેખાય હાથ ઊંચો કરો એટલે ખબર પડે મને. હા કેટલા જાગે છે? હાથ તો ઊંચો કરો. ઓકે ઓકે સલા, થેન્ક યુ. બીજું અનુમાન પ્રમાણ. અનુમાન પ્રમાણ એટલે શું? અનુમાન એટલે ઇન્ફરન્સ. ડાયરેક્ટ આંખ વડે નથી દેખાતું, પણ મારી પાસે કંઈક આધાર છે, મારો પૂર્વનો કંઈક અનુભવ છે, એના ઉપરથી હું કહી શકું છું કે ચોક્કસ ત્યાં આ વસ્તુ છે, ભલે મને દેખાતી નથી. એના માટે કેવું દ્રષ્ટાંત હતું? આગ અને ધુમાડો. ક્યાંક આગ લાગેલી છે, મને આગ ડાયરેક્ટ દેખાતી નથી, પણ ત્યાંથી ધુમાડો નીકળી રહ્યો છે તો હું ધુમાડાને જોઉં છું. તો ધુમાડો આંખ આગ વગર ન હોય, રાઈટ? ધુમાડો હોય તો ત્યાં આગ હોવી જ જોઈએ, એ આપણને ક્લિયર છે અંદરમાં. એટલે હું અનુમાનથી કહી શકું છું કે ભલે મને અગ્નિ નથી દેખાતી અહીંયા બાથરૂમમાં, પણ આ ધુમાડો બધો બહાર નીકળી રહ્યો છે તો ચોક્કસ આ અંદર આગ લાગેલી હશે, આપણે બધા અહીંથી ભાગીએ, બરાબર ને? તો આ અનુમાન. અથવા તો સાહેબે કીધું કે આજે ઠંડી બહુ અચાનક આવ્યો, કાંઈ હતું ને એકદમ ઠંડી પડી ગયા છે, તો ચોક્કસ હિમાલયમાં બરફ પડ્યો હશે, રાઈટ? હવે ત્રીજું પ્રમાણ, આગમ પ્રમાણ. આગમ પ્રમાણમાં શું કીધું? કે ટેસ્ટીમની. ટેસ્ટીમની એટલે જે પૂર્વ જ્ઞાનીઓએ, પૂર્વાચાર્યો, જે આપ્ત પુરુષો છે, જેમને લખ્યું છે, જેમને કહ્યું છે, એટલે એ વાત સત્ય છે. અને યુથને સમજાય એટલા માટે એ લોકોનું એક્ઝામ્પલ આપ્યું કે તમારે સાયન્સની ટેક્સ્ટબુકની અંદર એમ લખ્યું કે બે ભાગ હાઇડ્રોજનના હોય ને એક ભાગ પાણીનો, ઓક્સિજનનો હોય, તો આ બે મળીને શું બને? પાણી બને. તો કે તમે આ કરી જોયું છે? તો તમે કેવું કહો છો કે ભાઈ આ બુકમાં લખેલું છે તો એ ખોટી વાત ન હોઈ શકે, એ વિજ્ઞાનની વાત છે, સાચી વાત છે, તમે સ્વીકારો છો કે નહીં? તો એવી રીતે જ આ વસ્તુ આગમમાં લખેલી છે, શાસ્ત્રમાં લખેલી છે, એટલે એ સત્ય છે એમ સ્વીકારવું. ભલે મને ખબર નથી, મેં જોયું નથી, તો હું કયા આધારે એને સ્વીકારું છું? કેમ એને વેલિડ કહેવાય છે? કેમ એ જ્ઞાનને સત્ય કહેવાય છે? કારણ કે, તો શોર્ટમાં કયા ત્રણ સાહેબ? આમ તો બીજા ઘણા છે પણ સાહેબ અહીંયા પણ આપણા માટે જે ઇમ્પોર્ટન્ટ હતા ત્રણ કયા? એક, સૌથી પહેલું પ્રત્યક્ષ પ્રમાણ, ઇન્દ્રિય વડે આપણે જાતે જ જોઈ શકીએ છીએ એટલે મારે એમાં કોઈને પૂછવાની જરૂર. બીજું આગમ, નહીં બીજું આગમ, અનુમાન પ્રમાણ. અનુમાન એટલે શું? કે ભલે વસ્તુ દેખાતી નથી, પણ મને ખબર છે કે એ બે વચ્ચેનો સંબંધ, ધુમાડા અને અગ્નિ વચ્ચેનો સંબંધ મને ખબર છે. ધુમાડો દેખાય છે, અગ્નિ નથી દેખાતી, પણ તે છતાં ધુમાડો અગ્નિ વગર ન હોય એટલે હું અનુમાન કરી શકું છું. જેમ તમે લોકો હાથ ઊંચા ન કરો, તમે જવાબ ના આપો, તો હું અનુમાન કરી શકું કે નહીં? ચાઇનીઝ દબાવ્યું લાગે છે, અને કાં ન પણ દબાયું, કાંઈ ખાધું ન હોય એટલે આ ક્યાં ચેતન તત્વ એક ઉપર છે, રેગ્યુલેટર એક ઉપર છે. અને ત્રીજું હતું આગમ પ્રમાણ, શાસ્ત્રમાં લખેલું છે, પૂર્વાચાર્યોએ, પૂર્વ જ્ઞાનીઓએ લખેલું છે, એટલે એ સત્ય જ હોય. એક અહીંયા ગુરુદેવ બહુ સરસ આ આપણે નથી રોજ આપણે ડિસ્કસ કરતા, કંઈક કંઈક ગુરુદેવ આપણને કેટલું સરસ પ્રેક્ટિકલ સમજાવે છે, કંઈક સાધકીય સમજાવે છે, આપણા જીવનમાં આપણને મદદરૂપ થાય એવું કંઈક સમજાવે છે. તો એવું એક અહીંયા હનુમાન માટે સાહેબ, કે હનુમાન એટલે શું, કે આપણે કહીએ ને કે હનુમાન નહીં કરો, તમે હનુમાન નહીં કરો, જે છે સત્ય તમે જાણો. ઘણી વખત આપણે જીવનમાં વ્યવહારમાં બોલતા હોય, એટલે સાહેબે ખાસ કીધું કે હનુમાન કરવું તો પડશે જ તમારે. તમે જીવનમાં ઘણી બધી વસ્તુઓ હોય તમને ડાયરેક્ટ ન દેખાય એટલે તમારે હનુમાન કરવું, પણ આ તમારું હનુમાન જે છે એને સત્ય નહીં માની બેસો. હજી મને સત્ય જાણવાનું, મને લાગે છે અનુમાન થાય છે કે આ બેને ઇન્ટરેસ્ટ નથી, પણ મારે સત્ય જાણવું જોઈએ એમ. અને અહીંયા સાહેબે કીધું કે એનો આધાર હોવો જોઈએ કે આ કેમ આ હું માનું છું. એટલે સાહેબે અહીંયા કીધું કે જો તમારા બ્લોક્ડ થિંકિંગના કારણે તમે અનુમાન કર્યો, આ તો આવા જ છે, તો આ બ્લોક થિંકિંગ છે, અથવા તો તમારા અંદરના આગ્રહમાંથી આવ્યું હોય, તો આ ચેક કરો કે આ મેં અનુમાન જે કર્યું કે આમને મારા માટે દ્વેષ જ છે, કયા ઉપર બેસ ઉપર અનુમાન કરું, આ તો બસ મને અંદરમાં એવી લાગણી હોય એના માટે નેગેટિવ થાય છે એટલે એ દેખાય, એટલે કે પછી એને મારા માટે દ્વેષ છે. તો અનુમાન માટે એટલે સાહેબ અહીંયા ખાસ કીધું કે ન્યાયશાસ્ત્રમાં તમે કોઈ પણ અનુમાન માટે પણ તમે પહોંચો ને, અનુમાન પણ કરો ને, તો એમને એમ નથી થતું બસ મને એમ લાગ્યું એટલા માટે નહીં, એના માટે પણ સ્ટેપ્સ છે કે હા એમને મોડું બગાડ્યું, પછી કંઈક ખરાબ રીતે જોતા હતા, એવું કંઈક સ્ટેપ્સ હોય અને પછી હું સ્ટેપ્સ પછી હું નક્કી કરું તો વાત બરાબર છે. અને એટલે જ તમે કઈ રીતે સમજો છો અને કઈ રીતે બીજાને પણ સમજાવો છો, ખાતરી કરાવો છો, એમને ગળે ઉતારો છો, એના ઉપર આ બહુ સ્ટેપ્સ ડિપેન્ડન્ટ છે. એટલે આ કેવું સરસ ગુરુદેવ, એટલે સાહેબ કીધું કે તમે શું કરો કે બેનો પાસે એક શસ્ત્ર છે, શું એ રડવાનું સ્ટાર્ટ કરે એટલે પછી એ વાતને સ્વીકારવી જ પડે, તમે જેમ કહો છો એ સાચું. અને ભાઈઓ પાસે પણ એક છે, શું મોટે અવાજથી બોલે એટલે સામેવાળાને સ્વીકારી લેવું પડે, તો કે આ સ્વીકારવાની પદ્ધતિ યથાર્થ નથી, એની પાછળ પ્રોપર લોજિક રીઝનિંગ હોવું જોઈએ. અને પછી ગુરુદેવે આ સમજાવીને કે એવી કેટલીય વસ્તુઓ છે પણ મને ખબર નથી, અને એની પાછળ કોકને કોક કારણ છે એ સમજવું બહુ જરૂરી છે. એટલે હવે એ જો આપણે સ્વીકારીએ તો આપણે એ વસ્તુના હોવાપણાના માટે કે એના અસ્તિત્વ માટે આપણે એને સ્વીકારી શકીએ. અને ગુરુદેવે ખાસ સમજાવ્યું કે હવે જે હું 18 વસ્તુ તમને સમજાવીશ તો એ 45માં જે પુટઅપ હતું ને એના સમાધાન માટે આ બધી, કે તારું માનવું કે જે દેખાતું નથી એટલે છે નહીં એ ખોટું છે, અને એનો આખો વિસ્તારથી ગુરુદેવે સમજાવ્યું હતું. તો આપણે જોઈ લેવા છે બધા પોઈન્ટ 18 પોઈન્ટ. એક, અત્યંત દૂર હોય, એટલે જે ફર્સ્ટ પોઈન્ટ હતો કે લોસ એન્જલિસ તને દેખાતું નથી, કેમ, કારણ કે અત્યંત દૂર છે. પણ એના ઉપરથી ગુરુદેવે બીજી વાત કીધી, એ તમને સ્ટ્રાઇક થઈ, એ ગુરુદેવે કીધું કે એવી રીતે જ મેરુ પર્વત ભલે દેખાતો ન હોય તો મેરુ પર્વતનું પણ અસ્તિત્વ છે, આગમ પ્રમાણમાં કીધું છે, આગમમાં કીધું છે, તો એ વાત સાચી છે. ભલે મને પ્રત્યક્ષ નથી અનુમાન, પ્રત્યક્ષ પ્રમાણ નથી, અનુમાન પ્રમાણ નથી, પણ આગમમાં કીધું છે, છે કેમ, કારણ કે છે, દૂર છે અત્યંત, એટલે દેખ. અને એના ઉપરથી એમ પણ કીધું કે દેવલોક ભલે ખૂબ દૂર હોય, દેખાતા ન હોય એટલે નથી એવું. અને પછી સાહેબે કીધું પણ કે ચોથા કાળની અંદર તો દેવ વિમાન દેખાતા પણ હતા, જેમ અત્યારે આપણે પ્લેનને જોઈ શકીએ છીએ એવું. હવે બીજું, અત્યંત નિકટ હોય, અત્યંત નિકટ નજીકમાં હોય, કાજળ. અને બીજું દ્રષ્ટાંત શું આપ્યું હતું કે કંઈક લખેલું છે પણ એ એકદમ નજીક આવી જાય તો હું એને વાંચી શકતો નથી, પણ વાંચી નથી શકતો એટલે અહીં નથી લખેલું એવું નથી. પછી અત્યંત સૂક્ષ્મ હોય, સૂક્ષ્મ માઇન્યુટ, એટલું સૂક્ષ્મ હોય કે આમ નરી આંખે દેખાય નહીં, માઇક્રોસ્કોપ જોઈએ. એના માટે કયું દ્રષ્ટાંત આપ્યું હતું, COVID-19. અને આ તો આપણને કેટલાને ખબર નહોતી કે આ નામ કેમ છે, કોઈ કેવું છે, કે જગતનું જ્ઞાને આપણને ગુરુદેવ પાસેથી મળે, એ આખું આખી વરસ કોવિડ બોલતા રહે પણ ખબર નહીં, કો એટલે કોરોના, VI એટલે વાયરસ, D એટલે ડિઝીઝ, અને 19 કેમ, 2019માં શરૂઆત થઈ હતી, બરાબર ને, એટલે આવું છે. પછી ચોથું પોઈન્ટ શું હતો, મન વ્યાકુળ હોય ત્યારે,
જ્યારે આપણે ચિંતાગ્રસ્ત હોય, ટેન્શનમાં હોય, ત્યારે એ એક જે કાર્ય કરતા તો મને બીજા કાર્યનું કંઈ ભાન પડે, પણ કેમ એટલું બધું ટેન્શનમાં છું એટલે મને તો એટલે બીજી વસ્તુ નથી એવું નથી. પાંચમી વાત, ફિફ્થ પોઈન્ટ એવો હતો કે મન હાજર ન હોવું, પ્રેઝન્સ ઓફ માઇન્ડ ન હોવું, કે અત્યારે અહીંયા હોવ, અહીંયા તો ઘણાને એવું થાય છે નથી થતું, એટલે હા પાડ્યો છો, મારું હાર્ટબીટ મિસ થઈ ગયું, કે તમે બોલો છો પછી પ્રેઝન્સ ઓફ માઇન્ડ ક્યાંક બહાર એવું જાય, એટલે અહીંયા શું ચાલે છે કંઈ ખબર જ ન પડે, કે મન અન્યત્ર એવું જાય એટલે એકાગ્રતા ન હોય. અને પછી સાહેબે વાત કરી હતી પરમકૃપાવતીની કેવી શક્તિઓ, કે ત્યાં ચાખ્યા વિના એ એમાં મીઠું કેટલું છે, ઓછું છે કે નથી એ પરમકૃપાવદેવ કહી શકતા હતા. અને આપણી અત્યારે કેવી હાલત છે કે જાગૃતિ એવી કે આપણે અહીંયા કામ કરતા તો અહીંયા કોઈ કાંઈક દરવાજો બંધ કરીને જાય ખબર નથી. એટલે સાહેબે બહુ ઇમ્પોર્ટન્ટ અહીંયા જો પાછું એક સાધકીય ચાવી આપણને આપી, કે આપણી અવેરનેસ એવી હોવી જોઈએ કે અહીંયા કામ કરતા કરતા પણ અહીંયા શું થઈ રહ્યું છે આજુબાજુમાં એનું પણ મને ખ્યાલ હોય. એટલે સાહેબે કીધું કે આના માટે તમારે જાગૃતિ વધારવી પડશે. અને એની ચાવી સાહેબે શું આપી મને યાદ છે? બીજું કંઈક હતું પ્રેઝન્ટ મોમેન્ટ સાથે, બીજું હતું કંઈક, આ કે મારી જાગૃતિ કઈ રીતે વધશે, સ્ટિલનેસથી. જેટલા આપણે અચળ બનશું, સ્ટિલ, આપણે છે ને વ્યાકુળ છે, નિશ્ચળ બની એકદમ સ્થિર, જેટલી સ્થિરતા વધશે, આપણે અસ્થિર છે, વ્યાકુળ છે મન, એટલે આપણે બીજું પકડી શકતા. અને સાહેબે કીધું કે જો તમે આ સ્ટિલનેસ કેળવશો, એના થકી જાગૃતિ કેળવશો, તો તમને પછી જાગૃતિમાં હું પણ જણાશે. જેમ કીધું ને કે અહીંયા હું કામ કરતો હોઉં તો અહીંયા શું થયું એ મને ખબર પડવી જોઈએ, એટલી મારામાં જાગૃતિ, પછી એટલી જાગૃતિ વધશે કે આ કરતા પણ હું છું એ પણ જાગૃતિ. એટલે વિચાર કરો, ગુરુદેવ આપણે આ 15-20 પોઈન્ટ 18 પોઈન્ટ લખા જણાવ્યા, પણ એની વચ્ચે કેટલી કેટલી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપણને આપી દીધી, આપણે બધી પકડી લેવાની છે. એટલે કે હવે ચાલશે નહીં, આ એ પકડાવવું જોઈએ, ત્યાં ઓલા ભાઈ સૂતા છે એ પણ પકડાવવું જોઈએ, અને પછી પછી શું જણાવવું જોઈએ, હું જાણનાર છું એને જણાવવું જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? ઓકે, પછી સાતમું, છઠ્ઠું બાકી છે, મિસ થઈ ગયું છે. મારું એક મિસ થઈ ગયું છે. હા હા હા, રાઈટ 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 રાઈટ. સાહેબે કીધું કે ઇન્દ્રિયમાં કંઈક પ્રોબ્લેમ હોય, રાઈટ, છઠ્ઠું પોઈન્ટ, ઇન્દ્રિયમાં કંઈક પ્રોબ્લેમ આવી જાય, અર્થાત મોતિયો આવી ગયો. તો મોતિયો આવી ગયો એટલે એ વસ્તુ ત્યાં નથી એવું નથી, મારા આંખમાં, મારી ઇન્દ્રિયમાં, કાનની પણ વાત કે કાનમાં પણ કંઈક પ્રોબ્લેમ હોય અને પછી કોઈ બોલતું નથી એમ કેવી રીતે કહી શકું, કારણ કે મારામાં કંઈક અહીંયા પ્રોબ્લેમ છે. પછી સાતમું, હા હા, સાતમું સન્નિપાત કોને આવે, હા, ઓલ્ડ એજમાં. તો સન્નિપાત એટલે શું? તો કે સન્નિપાત એટલે ઇન્દ્રિય ક્ષીણ થઈ જવી, અને વૃદ્ધાવસ્થામાં ઇન્દ્રિયશીન, અને પછી ક્યારેક એવું થાય કે શું બોલે છે એમને પોતાને ખ્યાલ ના આવે. તો કે આવું એટલે અર્થાત મનની એક એવી અવસ્થા કે જ્યાં હવે એવું એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે એમને શું જુએ છે, શું બોલે છે ખ્યાલ નથી આવતો, પણ એટલે એ જો કોઈ વસ્તુ જાણી ન શકે એટલે એ વસ્તુ નથી એવું નથી. પછી કીધું ઓછી બુદ્ધિ, ક્ષમતા જ નથી એ વસ્તુ સમજવાની. એટલે સાહેબે વાત કરી હતી કે નાનપણમાં જયપુરમાં એમના માસાને ત્યાં જતા, અને અગાસીમાં એમનાલા જે રત્નો એલા સૂર્યના કિરણ માટે ત્યાં ઓલા બાલટીમાં મૂક્યા હોય, કે અમે લોકો ઉપર રમવા જાય તો અમને શું લાગે, તો કે રંગબિરંગી પથ્થર છે. પણ કેમ? તો કે ભાઈ એ વખતે બુદ્ધિમાં કે આને પ્રેશિયસ સ્ટોન કહેવાય, બહુ કિંમતી છે, આને સફાયર કહેવાય, અને ટોપાસ કહેવાય, કે એ બધું જ્ઞાન હતું નહીં, એટલી સમજણ જ નહોતી. તો એનો મતલબ એમ કે તે પ્રેશર સ્ટોન નહોતા, તો પ્રોબ્લેમ ક્યાં હતો? તો કે એવી સમજણ નહોતી કે આને પ્રેશર સ્ટોન્સ કહેવાય છે અને કિંમતી પથ્થરો કહેવાય છે. ઓકે, એટલે અહીંયા કીધું કે તું આત્મા નથી સ્વીકારતો ને તો તારી બુદ્ધિ ઓછી છે, એટલે તારી બુદ્ધિ ઓછી છે અને તું આત્માને સ્વીકારતો નથી એટલે આત્મા નથી એવું તું નહીં બોલ, રાઈટ? પછી નવમું, જાણવું શક્ય જ ન હોય આંખ વડે. એમાં સૌથી પહેલો પોઈન્ટ શું આવવો જોઈએ? આંખ. આંખ હું મારી આંખને કઈ રીતે જોઈ શકું? આંખ આંખને ન જોઈ શકે. હા, પછી બીજું પોઈન્ટ શું હતું? હા, કાન. કાન. ત્રીજો પોઈન્ટ શું હતો? પીઠ. તો કે આ બધી વસ્તુઓ ભલે આંખ વડે નથી દેખાતી, પણ એનો મતલબ એમ છે કે એ વસ્તુ નથી? તો એવી ઘણી વસ્તુઓ જે આંખ વડે જોઈ શકાય નહીં. પછી હતું દસમું, આવરણ. આવરણ એટલે ભીતની પાછળ હોય કે કપડાની નીચે હોય અને એ વસ્તુ ન દેખાય એવું બની શકે. અભિભૂત. અભિભૂત માટે સમજાયું હતું કે દિવસના તારા ન દેખાય. કેમ? કારણ કે સૂર્યનો પ્રકાશ એટલો બળવાન છે કે એ પ્રકાશની અંદર તારા, પણ એ વખતે પણ તારા ત્યાં છે કે નહીં, હા કે ના, તો કે હા છે, પણ દેખાતા નથી. એટલે એનો મતલબ એમ નથી કે દિવસના બધા ગુલ થઈ જાય છે, ત્યાં પણ આ સૂર્યના કિરણના કારણે દેખાતા નથી. પછી સામ્યપણું, એટલે કે દૂધ હોય, મુંબઈનું દૂધ ને અમદાવાદનું દૂધ બંને મિક્સ કરી નાખ્યું, પછી કે અમદાવાદનું દૂધ આપો, તો કે હવે બધું એક થઈ ગયું, હવે કઈ રીતે કહી શકે? એટલે સામ્યપણાના કારણે, અથવા તો વરસાદનું પાણી કોઈ તળાવમાં થાય જાય તો એ પાણી હવે છે અંદર જ, પણ હવે સામ્ય એક થઈ ગયું, હવે એને કંઈ ન. પછી ભૂલાઈ જવું, લોસ ઓફ મેમરી, જે આપણે ઘણા એક્સપિરિયન્સ કરતા છું ને, ઘરની ચાવી ક્યાં મૂકી દીધી યાદ નથી આવતી, પણ એટલે ચાવીનું અસ્તિત્વ નથી, છે ક્યાં છે એ ખબર નથી, બરાબર છે. પછી ખોટી માહિતી, જે ઇન્ફોર્મેશન મળી હોય એ ખોટી મળી, કોઈ મને હીરો આપે અને કે આ કાચનો કટકો છે અથવા તો કોઈ પથ્થર છે, હવે કોઈ મને પૂછે કે તમારી પાસે હીરો છે, હું શું કહીશ? નથી. પણ એનો મતલબ હીરો નથી એમ નથી, મારી પાસે એની માહિતી ખોટી છે એટલે હું એને હીરા તરીકે સ્વીકારતો નથી. પછી જ્ઞાન કરવાની પ્રક્રિયા ખોટી, એટલે શું કીધું? તો કે પ્રાણીના શિંગડા જોઈ એના દૂધનો સ્વાદ કેવો હશે, તો કે આ પ્રક્રિયા જ ખોટી છે, એવી રીતે થઈ જ નહીં શકે. અથવા જ્ઞાનની પ્રક્રિયા હોય પણ પ્રક્રિયા યથાર્થ કરી ન હોય, જેમ કે ઝાડ છે એના મૂળિયા છે, જો મારે મૂળિયા જોવા હોય તો જમીનને ખોદવી પડે, હવે ખોદવાની પ્રક્રિયા હું કરું નહીં તો મને જ્ઞાન થશે નહીં, બરાબર છે. પછી પૂર્વ થયેલી ઘટનાને સ્વીકારે નહીં, બહુ બહુ પહેલાંની વાત છે, ક્યાં નહીં? તો કે મુંબઈમાં ટ્રામ હતી, હવે કોઈને એમ કે આ ઉપરથી આમ ઇલેક્ટ્રિકના તાર જતા હોય ને પછી ટ્રેનની જેમ હોય ને એમ, પણ હું સ્વીકારું નહીં, મને બહુ પહેલે ઘટના બની છે એટલે એ નથી એવું ન કહીશ. અને એવી રીતે સાહેબે કીધું ફ્યુચરમાં થવાની ઘટના, એમ ચાઇનામાં ટ્રેન ઉડવા માંડી ગઈ છે, તો કે જો એ ટ્રેન ઉડ, પણ એ ભવિષ્ય અંદર થવાની ઘટના છે, પણ અત્યારે હું એને સ્વીકારું નહીં એટલે નથી એવું નથી. અને પછી લાસ્ટ સાહેબે કીધું વસ્તુનો અભાવ સેના ઉપરથી, તો કે અમૂર્તપણાના કારણે. અમૂર્તપણું એટલે શું? જેમાં વર્ણ ગંધ રસ સ્પર્શ ન હોય. તો શિષ્ય શું કહે છે કે હું સ્વીકારતો નથી, એટલે સદગુરુ કહે છે કે આગ્રહ નહીં કરતું, આનો તું નિષ્કર્ષ નહીં કરી નાખ, તને દેખાતું નથી એક વસ્તુ અલગ છે, એના કારણે તું એમ નિષ્કર્ષ કરે કે આત્મા જેવું કોઈ પદાર્થ નથી, તો આ વાત ખોટી છે. એટલે ગુરુદેવે સમજાવ્યું કે પૂર્વમાં આ પરમગોપાલદેવે આગલી ગાથામાં કઈ રીતે પ્રૂવ કર્યું હતું, કઈ રીતે વાત કરી હતી, તો કે આત્મા જણાતો નથી. કેમ નથી જણાતો? કારણ કે અમૂર્ત છે, અરૂપી છે, વર્ણ ગંધ રસ સ્પર્શ એમાં નથી. તો વર્ણ ગંધ રસ સ્પર્શ શેનું, શેના લક્ષણ છે? પૂતગલના. આત્મા પૂતગલનો બનેલો નથી, એટલે આત્મામાં આત્મા તને દેખાશે નહીં, કારણ કે એ કેવો છે? ચૈતન્યમય પદાર્થ છે, સ્પિરિચ્યુઅલ શબ્દ છે, મટીરિયલ શબ્દ નથી, મટીરિયલ વસ્તુ નથી, પણ સ્પિરિચ્યુઅલ છે એટલે દેખાશે નહીં. હવે આ પેલા પ્રૂવ કર્યું હતું, હવે આ ગાથામાં કઈ રીતે પ્રૂવ કરશે પરમગોપાલદેવ? તો કે જુદા પ્રકારનો આ એક તર્ક પરમગોપાલદેવ યુઝ કરશે. શું? તો કે ઘટપટ આદિ વસ્તુ તને જણાય છે, હા કે ના? હા. તેથી તું એને માને છે? હા. તું ઘટપટને સ્વીકારે છે? હા. પણ આ બધી વસ્તુઓને જાણનાર એવો આત્મા કેમ નથી સ્વીકારતો ભાઈ? અર્થાત એ તત્વ જ્ઞાનીને એને શું કહે છે? તો કે એ જ્ઞાન ધરાવનાર તત્વ એ કોણ છે? તો કે આત્મા છે. એટલે કઈ રીતે અહીંયા પ્રૂવ કર્યું છે? તો કે જો નોન નોલેજ એન્ડ નોવર, અર્થાત જ્ઞેય
જ્ઞાન અને જ્ઞાયક એટલે કે જાણનાર. કે શું કરે છે સદગુરુ, કહે છે કે તું જ્ઞેય ઉપર એટલો બધો ભાર આપે છે તો કે તું જ્ઞાયકનું વિસ્મરણ થઈ જાય છે, જ્ઞાયક ભૂલાઈ જાય છે. ઘટપટ આદિ જે વસ્તુઓ છે એની અંદર એટલા બધા તને જ્ઞેયમાં એટલા બધા વિચાર જાગે છે. પિઝાનું એક્ઝામ્પલ આપ્યું કે પિઝા કેવો છે, એ કેવો ટેસ્ટ છે એનો, અને કેમ ઘટી ગયા, કેમ આટલું થયું, એ બધી જ્ઞેયના વિચાર આવે છે જ્ઞાયકના. અને પછી સાહેબ અહીંયા ખાસ પુટઅપ કર્યું કે પરમ કૃપાઉ દેવે અહીં સાધના આપી છે. શું આપી છે? તો કે તારે આત્માનો અનુભવ કરવો છે? તો કે હા. તો કે એક કામ કર, ડોન્ટ ફોકસ ઓન ધ નોન, ફોકસ ઓન ધ નોઅર. અર્થાત તારી દ્રષ્ટિ જ્ઞેય ઉપર છે, દ્રષ્ટિ ક્યાં કર? જ્ઞાયક ઉપર કર, જાણનાર ઉપર તારી દ્રષ્ટિ કર. એટલે જ કહે છે કે તું ઘટપટને સ્વીકારે છે પણ જાણકારને, જાણનારને સ્વીકારમાં અચકાય છે. આ તને વિચિત્ર નથી લાગતું? અને એટલે જ પ્રશ્ન મૂક્યો, તું વિચાર કર, તને વિચિત્ર નથી લાગતું? પણ અહીંયા આપણને એમ થાય કે ગુરુદેવની કેટલી કરુણા છે, કેટલી કૃપા છે આપણા ઉપર, કે આ સમજાવતા સમજાવતા પણ જો કેટલી બધી ટિપ્સ આપી દે છે અંદર. સાધના શું આપી પરમ ઉપાવ દેવી અહીંયા, કે જ્ઞેય જણાય એટલે જ્ઞાયક પણ જણાવવો જોઈએ. અર્થાત જ્ઞેય ઉપર મારી દૃષ્ટિ જાય છે, આમને બરોબર નથી પહેરું ને આમ કરે છે ને પેલો આમ કરે છે, તો કે આના આટલા વિકલ્પ. પણ એ વખતે જ મારી દ્રષ્ટિ ક્યાં જવી જોઈએ? જાણનાર ઉપર, જ્ઞાયક ઉપર દ્રષ્ટિ. ગુરુ થોડા કંઈ અકળાઈ ગયા છે એના ઉપર, શિષ્ય ઉપર ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે. કેમ? કે તારે જો કેવું છે ને તો એમ કે ઘટપટ નથી, તું જાણનારને સ્વીકારતો નથી, બરોબર છે ને? તો તું એમ બોલ કે ઘટપટ નથી, પણ તું એક વસ્તુ સ્વીકારે છે ને બીજી વસ્તુ સ્વીકારતો નથી. એટલે કે તને તો મેન્ટલ ચેકઅપ કરાવવું જોઈએ. સાહેબ એમ કીધું કે તારું ઠેકાણે છે કે નહીં, તું કેવી વાત કરે છે ખબર છે? તું ઘડિયાળને સ્વીકારે છે પણ તું જાણનારને સ્વીકારતો નથી. અને સાહેબ પછી જે વાત કરીને બહુ મસ્ત હતી કે તું કેવું કહે છે ખબર છે, તારું આ બોલવું કેટલું વિચિત્ર છે, આખી દુનિયાને જોઈને આવ્યો પણ હું માનતો નથી કે મારી પાસે આંખો છે. જો કેવું તમને હસવું આવ્યું કે નહીં? એવું જ સદગુરુને અહીંયા લાગે છે. એટલે કહીએ કેવું જ્ઞાન, આવી તું વાત કરે છે, ઘટપટને માને છે, જાણનારને માનતો નથી. હા, એટલે કેવું કે હું ફિજી આઈલેન્ડ જે આવ્યો, ફિજી આઈલેન્ડ જોયું પણ છે મેં, પણ મારી પાસે આંખ છે કે નથી, આંખ છે હું માનતો નથી. તો આવી મૂર્ખામી કે હાઉ કેન યુ ક્લેમ ધ નોન ઇફ ધેર ઇઝ અ નો નોઅર. બરાબર છે? એટલે જે તત્વ જ્ઞાનને વાપરે છે, બરાબર, ઘટપટને જાણવા માટે, તો જો ઘટપટને સ્વીકારે છે તો આ જ્ઞાન કરનાર જે તત્વ છે એ આત્મા, એને પણ સ્વીકારવું જ રહ્યું. એમ કહી કે ભલે એ અમૂર્ત છે, અરૂપી છે, પણ છતાં એ ચૈતન્ય તત્વ છે, એ તારે સ્વીકારવું જોઈએ, જે જાણવાનું કામ કરે છે. પણ હવે શિષ્ય શું કહે છે ખબર છે? કે હું માનું છું, જાણનાર છે, પણ આનાથી એ તો પ્રૂવ નથી થયું ને કે કંઈક જુદું છે. પણ હું એમ કહું છું કે જાણનારને શરીર કેમ ન માની શકાય? શરીર જાણે છે, બુદ્ધિ જાણે છે, એમ કેમ ન માની શકાય? કેમ આત્માને જ માનવું જોઈએ મારે? એવો તર્ક શિષ્યને અંદરમાં જાગે છે. એટલે એના સમાધાનની અંદર હવે નેક્સ્ટ ગાથા આવશે. પણ ત્યાં જતા પહેલા આપણે આનું ગાન કરી લઈએ. ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન.